સ્વપ્નદ્રષ્ટા એક 937ની હિજરી સન ચાલતી હતી. જિલહજનો મહિનો હતો. પાનીપતના ખૂંખવાર મેદાન પર શિશિર ઋતુથી એક સંધ્યા આછી મીઠી ઠંડી સાથે આથમતી જતી હતી. જમુના રાણીના કારા ભમ્મર નીર એકવાર સોનેરી આભમાં શોભી ઉઠ્યા હતા. કોણ જાણે કેટલાય કારથી પાનીપિતના મેદાનમાં આ છેડાને પરિપ્લાવિત કરતી યમુના રાણી વહી રહી હશે. એક વાલસોઈ બેનીના હેતથી એણે આ લોહીતરસિયા વીરાના પડખા વર્ષોથી પંપારે રાખ્યા હતા. કારના વેણ સાથે ઘસારો પામી આ મેદાનનો કિનારો વાંકો ચૂકો થઈ ગયો હતો, પણ એની અમાપ લોહી તૃષા કદી બુજાણી નહોતી. આ વાંકા ચૂકા કિનારાની સહેજ છૂટી પડેલી ભેખડ પર બેસીને એક નવજુવાન મગરેબની નમાજ પડી રહ્યો હતો. એણે મોટો ખુલ્લો નીલા રંગનો પાયજામો અને તેવા જ રંગનું ઢીલું કુર્તું પહેર્યું હતું. માથા પર જરીકામની પઠાણી પાઘડી હતી અને ઠંડીથી બચવા દિલ પર કિંમતી ઓસ્તીનનો કોટ ચડાવ્યો હતો. આથમણા આભમાં સંધ્યા પોતાનો સોનેરી સારું સમેટી રહી હતી. નવજુવાનની નમાજ પૂરી થઈ ચૂકી હતી, પણ કોણ જાણે કેમ ઘૂંટણીએ પડેલો એ જુવાન એમને એમ સ્તબ્ધ બેસી રહ્યો હતો. એ ધીરે ધીરે કંઈક ગણગણી રહ્યો હતો. હે અલ્લાહ તાલા, ઇન્સાનનું નેક કામ અને ઇન્સાનની શરમ, ઇન્સાનની જિંદગી અને ઇન્સાનનું મોત એ એના સારા નરસા કામ જ છે. હું કોણ? અફઘાન બાપનો બેટો આજે હું શું કરું છું? અફઘાન કોમનો નાશ કરનાર એક દિલેર જવાનની સરપરસ્તી કદમ બોસી એક અફઘાન કોમનો જ બેટો કુહાડાનો હાથો બની અનેક અફઘાન સ્ત્રીઓને માથે, મા બેટીઓને માથે જહન્નમની વર્ષા કરી રહ્યો છું. તદબીર એક જ, પણ તકદીર બે. એક તખ્તનસીન, બીજો ખાકનસીન. મગરૂર અફઘાન કોમનું નિકંદન કાઢનાર એ ખુશનસીબ જુવાન ઝહીરુદ્દીન મોહમ્મદને દુનિયા બાબર શેરના ઉપનામથી ઓળખે છે અને શમશેરના એક ગાયે યમ જેવા વાઘને ઠાર કરનાર મને પણ દુનિયા શેરખા કહે છે. બંને શેર છતાં કેટલી ગમગીન બનાવનારી વિના એક શેર બીજા શેરની તાબેદારી સ્વીકારે અને જુવાનની મોટી મોટી ભૂરી આંખોના ખૂણા લાલ ચોર બન્યા. જોનારને ક્ષણભર ભ્રમ થઈ જાય કે કદાચ અહીંથી લોહીનો જ્વાલામુખી ભભૂકી ઉઠશે. જુવાન સ્મૃતિના ઊંડા ગર્તમાં ઉતરતો ચાલ્યો. ફક્ત 40 કોસનું બાપીકું રાજ્ય, ગામમાં ઘર નહીં, સીમમાં ખેતર નહીં એવી સ્થિતિના એ જુવાન બાબરને મહારાજ જુજે રૂહ એક તકદીરે દો તું તખ્ત નસી મેં ખાક નસી. એવી સ્થિતિના એ જુવાન બાબરને મહારાજ જાજભાઈઓએ હિન્દમાં જમવાનો અંતર્યો. વારે કિસ્મત, મહારાજ જાજભાઈઓનું નિમંત્રણ અને મહારાજ જાજભાઈઓનો સામનો. એક દાડો આજ પાનીપતનું મેદાન અને આજ યમુના રાણીનો કિનારો, મોગલ અને અફઘાનો વચ્ચે ઘોર યુદ્ધ મંડાયું. જુવાન જરા ટટ્ટાર થયો. એ ઉત્તેજનાની માદક અસરમાં દૂર દૂર જોઈ રહ્યો. ચંદ્રરેખાનો આછો પ્રકાશ જળપ્રવાહ પર રમી રહ્યો હતો. એ પ્રકાશમાં કોઈ માનવ આકૃતિ સર્જાતી લાગી. ભૂત પ્રેત કે પિશાચ? ના ના, આ પાક જવાનને એવાનો જરાય ભય નહોતો. અસ્પષ્ટ આકૃતિ ધીરે ધીરે સ્મૃતિ પર અંકિત થઈ રહી હતી. અરે રે, કોઈ છાયા માનવી? એ છાયા માનવીના શરીર પર અનેક ગાંવ હતા અને એ ગાંવમાંથી ટપકતો ખૂન જલપ્રવાહ પર હિન્દુસ્તાનનો નકશો રચતું હતું. ભયંકર દાંતિયા કરતું છાયા માનવી ધીરે ધીરે નજીક આવી રહ્યું હતું. યુવાનના નયનો સ્થિર બન્યા હતા. છાયા માનવી અત્યંત પીડિત છતાં મર્દાનગી ભર્યા અવાજે બોલવા લાગ્યું. ઘોર યુદ્ધ, મોગલ અને અફઘાનો વચ્ચે ઘોર યુદ્ધ, તાબે કયામત સુધી ન ભૂલાય તેવી ભયંકર લડાઈ. પાનીપતનું મેદાન એકવાર અફઘાનોના લોહીથી તરબત્તર થઈ ગયું. યુવાન, તારા પગ નીચેની થોડી માટી દૂર સરકાવ. ઉમ્મીદને યુવાની ભર્યા અફઘાન યુવાનોની હા તારા કાન ફાડી દેશે. એક ભયંકર હાસ્ય પડછંદા પાડી રહ્યું. પ્રવાહ પર લડાઈમાં મરાયેલા કેટલાક હાથીઓના દેહનો જલસ્તંભ રચાતો લાગ્યો. માયાવી દુનિયાનું માનવી કૂદીને હાથીઓના ઢગલા પર ચડીને બોલવા લાગ્યું. અફઘાન કોમના ઓ નબીરા, મને પીછાણ્યો? મારું નામ ઇબ્રાહિમ લોદી, તારી જ કોમનો અને તારા જ ફિરકાનો હિન્દનો પઠાણ. પાતશાહ યાદ છે? પુરાણી તારીખ, આપણા પુરખાઓ હિન્દના હાકેમ બન્યા ત્યારે દિલ્હીની સલ્તન, દિલ્હી શહેર અને ગંગા જમુનાના બે પટ વચ્ચે પૂરી થતી હતી. દિલ્હીની ગાદી નધણિયાથી હતી. રાજખાનદાનોના નોતર્યા અફઘાન વંશના અમે રાજા બન્યા. રાજા બનીને રાજ શોભાવ્યું પણ ગૃહ કલેશે અમને નબળા પાડ્યા. અમારા ઘરને અમે જ અમારા સગા હાથે આગ ચાંપી. આજ પાનીપત, આજ મેદાન ને અફઘાન કોમ બાબરની મોગલ સેના સામે બાખડી, 1000 હાથીનું જૂથ અને 1,00,000 લશ્કરનું બળ મારી પાસે હતું. પણ ગૃહ કલેશે અમારી જીતની ઇમારતને સુરંગ ચાંપી હતી. બહાદુર અફઘાનોને ખુશનસીબ મોગલોએ ન હરાવ્યા પણ અફઘાન અફઘાનથી જ હણાયા. એ ઓ યુવાન, કદાચ આ વાત તું નહીં કબૂલે પણ એ અફતાબની રોશનીની જેમ સાચી છે. અફઘાન કોમને માથે બેવફાઈના સાપ ઉતરી રહ્યા છે અને એમ ન હોય તો આજ એ જ દુશ્મનોને ત્યાં અફઘાન કોમનો એક સપૂત દુશ્મનનો સિતારો બુલંદ કરવા મથી રહે ખરો? ફરીથી એક ભયંકર આહ વાતાવરણમાં ગુંજી રહી. થોડે દૂર ચકલીના બચ્ચાના મારાને પીંખતું ઘુવડ હર્ષ આવેશમાં ઘૂઘૂ કરી ઉઠ્યું. પાસે જ ગોરખોજ્યું પ્રાણી લડાઈમાં મરાયેલા કો અનામી સૈનિકના શબને ચૂંથી રહ્યું હતું. આમીન આમીન આમીન, યા પાક પરવદિગાર, તારી રહમ હજો. આ હું શું સાંભળી રહ્યો છું? યુવાનનો વિશારસીનો પોરો થયો. એ ભાવ આવેશમાં બોલી ઉઠ્યો, ઓ આસમાની રૂહ, તું બતાવ કે હું શું કરી શકું? દોસ્ત અને દુશ્મનને પીછાણ, પઠાણ વંશને ફરીથી રાજા બનાવ. આ પાનીપતને હારનું નહીં જીતનું મેદાન બનાવ. તારા હૈયામાં હામ છે, ભુજાઓમાં તાકાત છે, તારા દિમાગમાં ઊંચા ખ્યાલ છે. શેરખા નામ છે તો શેરખા બની બતાવો. શહેનશાહ અવાજ આકાશના ગુંબજને ભેદતો લાગ્યો. એ અવાજને પડકારતો હોય તેમ યુવાન શેરખા ગરજી ઉઠ્યો, ઓ આસમાની રૂહ, અલખના પડદા પાછળ ગાયબ થાઓ. આજથી શેરખાની મુરાદો પલટાઈ ગઈ છે. એક દાડાનો સામાન્ય જાગીરદારનો છોકરો, કોક દાડાનો લૂંટારું, ટોરીનો એક અસામી સાવકી માના સંતાપથી દરબદર ભટકતો બર્યો ઝર્યો આજનો એક નાચી જ સિપાઈ શપથ કરે છે, કસમ લે છે ખુદાના નામ પર કે શેરખાં શેરખાં બનશે, આ ભુજાઓથી સામ્રાજ્ય સર્જશે, આ તલવારથી તખ્તો તાજ તાણી લાવશે. ઓ આસમાનના ગુંબજને ઉજારી રહેલા સિતારાઓ સૌ સાક્ષી રહેજો, શેરખા પ્રતિજ્ઞા કરે છે કે મોગલોને હિન્દમાંથી હાંકી કાઢી એ પોતાનું સામ્રાજ્ય સ્થાપશે, ગૃહ કલેશને મિટાવી સુંદર કુટુંબ સરજશે, પુરખાઓની રૂહને ખાતર મક્કાની હજ માટે 50 જહાજ બાંધશે, અને પાનીપતના આ મેદાનમાં સમર વિજયી બનીને હિન્દના ચક્રવર્તી થઈને મરહૂમ શાહ ઇબ્રાહીમ લોદીની કબર ચણશે. યા મદદગાર ને સિંહની કેશવારી સમી સોપતી નાની દાઢી પર શેરખાએ હાથ પંપાર્યો એનો ભાવોદ્રેક છેલ્લી સીમા પર હતો. છાતીના ધબકારાથી એનું લોહ બખ્તર પણ જાણે સુરવીરતાના શ્વાસ લેવા લાગ્યું હતું. યા મદદગારના છેલ્લા શબ્દો ખુલ્લા મેદાન પર પડઘો પાડ્યા વિના વિલીન થઈ ગયા. જલપ્રવાહ પરનું છાયા માનવી ધીરે ધીરે અદૃશ્ય થતું જતું હતું, પણ યા મદદગાર શબ્દોએ યુવાનને ફરી વિચારોના કોઈ નવા વમરમાં ફેંકી દીધો. મદદગાર એકલા અલ્લાહ તાલા સિવાય શેરખાનું મદદગાર કોણ? હિન્દની અમાપ ભૂમિ દિનદાડે નવા નવા વિજેતાના ધારાઓના આગમન, હિન્દના પ્રાંતે પ્રાંતના સુબાને સરદારો સ્વતંત્ર બનવાની અધિરાઈવાળા આ શાહી શતરંજના દાવમાં ઔરત મરદની નહીં, બેટો બાપનો નહીં, ભાઈ ભાઈનો નહીં, ચારે તરફ કુળ કપટ છર પ્રપંચ ખૂના મરકી, ત્યારે શેરખાનો મદદગાર કોણ? સગો બાપ પણ એનો નહીં. વિમાતા ખૂનની પ્યાસી નાની એવી ખોબા સરખી જાગીર એના જમીનદારો પણ એના નહીં. કોમમાં ખુદગરજી માપ વગરની દરેક અફઘાન સિપાહીને શેનશાહીના સ્વપ્ન, કયા બર પર શેરખા લડવા નીકળશે? એક પઠાણ બીજા પઠાણનું ગરું કાપવા હર કોઈ પરે તૈયાર હોય ત્યાં એ કોનો સહારોને ભરોસો પામશે? યુવાન શેરખાએ આસમાન સામે નજર ઠેરવી સિતારાઓના સમૂહમાંથી જાણે મદદગારને શોધી કાઢવા મથી રહ્યો. એકલવાયાની દીનતાની વિષાદ છાયા એના બરાવદાર મુખ પર પથરાઈ ગઈ. નમાયા બાળકની જેમ એ ગરીબ બની ગયો. સલ્તનતના સ્થાપનારને શું ન જોઈએ, ચક્રવર્તી બનનારને શું ન ખપે? હિન્દુઓ કહેતા હતા કે ચક્રવર્તીને 14 રત્નો જોઈએ, ભરોસાદાર લશ્કરો જોઈએ, સરફરોશીની ભાવનાવાળા સરદારો જોઈએ, ખુદગરજી કોશો દૂર નાસ્તા પ્રધાન, મંત્રીઓ અને વજીરે આઝમ જોઈએ, ધન જોઈએ, દોલત જોઈએ, આમાંનું પોતાની પાસે કેટલું? ક્ષણવાર પહેલાંનો બહાદુર શેરખાં બહાવરો બની ગયો. મહારાજ ભાઈઓ મારા ઘાત માટે શિકારી કૂતરાની જેમ હવાને સૂંઘી રહ્યા છે. શેરખા ક્યાં જશે? પરવાર એને પોતાના સ્વપ્ન સાચા થવા અશક્ય લાગ્યા. એને લાગ્યું કે આવી નવ ઉમેદીનું જીવન ગુજારવા કરતા આ જમુના રાણીની ગોદ અને પાનીપતનું હુફારું પડખું સદાને માટે શાંતિ માણવા માટે સો ખોટું. હજાર ઝંઝાટોનો લાખ મુસીબતોનો આ એક ઉપાય શું ખોટો? શેરખા ભયંકર રીતે હસ્યો. બધી બાજુથી ઘેરાઈ ગયેલો વાઘ ગુગવાટો કરી ઉઠે તેવું એ હાસ્ય હતું. એ હાસ્યથી ચમકીને પાસે ઊભેલો એનો અરબી ઘોડો હણહણી ઉઠ્યો. શેરખાએ એક વ્હાલ ભરી નજર નાખતા કહ્યું, ખુશરોજ બેટા, તું ખરેખર ચક્રવર્તીનું રત્ન છે, પણ તારો ધણી મિસ્કિન છે. અને ફરીથી ખેદભરી નજર જળપ્રવાહ તરફ મંડાઈ ગઈ. જેવી માની ગોદ એવી મૈયા જમનાની ગોદ, અને જાણે પ્રવાહના અતલ ઊંડાણને માપી રહ્યો હોય તેમ એની નજર સ્થિર થઈ ગઈ. શિશિર ઋતુની રાત વધુને વધુ ઠંડી થતી જતી હતી. હરણા ખૂબ ઊંચે ચડી ગયા હતા અને વ્યાજનો તારો પણ ઠીક ઠીક ઊંચાઈએ ઝરકી રહ્યો હતો. શેરખાએ દૂર દૂર સુધી એક નજર નાખી. જાણે હવે ફરી નજર નાખવી જ નથી. ઠંડી રાતનું આછું પાતળું પડ દૂર દૂર સુધી વિટાયું હતું. અચાનક એક પડને વિંધીને આવતી એક નૌકાએ શેરખાની દ્રષ્ટિ પકડી લીધી. ઝીણો ઝીણો ઝાંખો ઝાંખો નૌકા દીપ સડસડાટ નજીક ને નજીક આવી રહ્યો હતો. શેરખાના નિરાશાના ધુમ્મસથી ઘેરાયેલા દિલમાં નવીન ઇમ્પેજારીનો તારક એકાએક ચમકી ઉઠ્યો. કોણ હશે એ નૌકામાં, દોસ્ત કે દુશ્મન? શેરખા બધું ભૂલીને ઉત્સુકતાથી એ તરફ જોઈ રહ્યો. ચક્રવર્તીનું રત્ન બે. સૌંદર્ય ભરી પ્રિયતમાની ભ્રકુટી સો ચંદ્ર આકાશમાં ઊંચો ને ઊંચો ચડતો જતો હતો. એનો આછો પ્રકાશ શિશિર ઋતુના ઝાંખા અંતરપટને ભેદી પૃથ્વી પાણીને પવન પર પથરાઈ રહ્યો હતો. દૂરથી સરી આવતી નૌકા હવે સ્પષ્ટ નિરખી શકાય તેટલી નજીક આવતી હતી. એ નાની સી સુંદર વિહાર નૌકા હતી. છ મજબૂત ગુલામો એને હલેસા મારી રહ્યા હતા. આ નૌકાનો આગળનો ભાગ મયુરાકાર હતો. ગાઠા વાદળી રંગની એની ડોક હતી અને એ ડોક પર સોનેરી છાંટણા હતા. સ્વટિકની બનાવેલી એની ચાંચ પર મોટી એવી ચિત્ર વિચિત્ર કલગી હતી. આ કલગીમાં રહેલું બસરાનું મોતી કુવાસ્તંભ પરના નૌકાદીપનો પ્રકાશ પામીને આકાશના એકાદ સિતારાનું ભાન કરાવતું હતું. નૌકાના અગ્રભાગ પર એક સશસ્ત્ર કદાવર ગુલામ બેઠેલો હતો ને નૌકાના અગ્રખંડમાંથી સશક્ત બાંધાની એક તારાતાર સ્ત્રી વારે ઘડીએ પેલા ગુલામને કંઈ પ્રશ્ન કરી રહી હતી. નૌકા ઘડીમાં વેગ કરતી ઘડીમાં શાંતિથી સરતી આગળ વધી રહી હતી. અચાનક હલેસા બંધ થયા. બે ગુલામો પાણીમાં કૂદી પડ્યા અને મોટા વાંસની મદદથી તેને ધકેલવા લાગ્યા. નૌકા કિનારા તરફ લંગારવા આવતી હતી. સિપાહી જીવનના સતત અભ્યાસી શેરખાએ તરત નક્કી કરી લીધું કે રાજકાજ માટે વપરાતી નૌકાઓ જેવી આ નૌકાઓ નહોતી. છતાં સદા સાવધાનપણામાં ઇતબાર ધરાવતી સિપાહીગીરીના નિયમ મુજબ એ પાછો હટ્યો. પાસે જ પ્રિય અશ્વ ખુશરોજ ઊભો હતો. એક હાથે એની લગામ પકડી, બીજે હાથે એણે પોતાની બંદૂકને ઊંચી કરી. નૌકા તો નિરાતે કિનારાની ભેખણને બેઠી રહી હતી. પાણીમાં પડેલા ગુલામો નીચે ઉતરી શકાય તે માટે આગળ આવીને કિનારાની જમીન ઠીક કરતા હતા. થોડી વારે નૌકામાંથી કોઈ ઉતર્યું. એણે નખથી તે શીખ સુધી કાશ્મીરી શાલ ઓઢી હતી. ઉતરીને એ વ્યક્તિ સીધી શેરખા ભણી વળી. એને પાનીપત જેવા ભયંકર સ્થળની નિર્જન વેરાન રાત્રિની વાઘ જેવા સામે ઉભેલા કારદૂત જેવા નવજુવાનની કે છાતી સામે તોરાઈ રહેલી યમ જેવી કારમુખી બંદૂકની પરવા જ નહોતી. ખબરદાર, દોસ્ત કે દુશ્મન? શેરખાએ મોટા અવાજે કહ્યું. દોસ્ત, પ્રત્યુત્તરમાં મીઠો ઘંટડી જેવો રણકો આવ્યો. શેરખાએ ઝીણી આંખે જોયો તો કાશ્મીરી શાલમાંથી એક રમણીય ચહેરો ડોકિયા કરી રહ્યો હતો. ઔરત, અને તે આટલી રાતે અને આવે ઠેકાણે? કોઈ જલપરી તો ભૂલી નહીં પડી હોય, કોઈ સુંદર શહજાદી રસ્તો તો ચૂકી નહીં હોય. સિપાહી બચ્ચો કંઈ નિર્ણય કરી ન શક્યો. કાશ્મીરી શાલમાં લપેટાયેલો એ દેહ ધીરે ધીરે ખુલ્લો થતો જતો હતો. જેવો રમણીય ચહેરો હતો એવો જ ઘાટીલો દેહ હતો. મેદાનનો પવન એની પાસેથી ઇત્રની સુગંધી લઈ આવી વાતાવરણને મધમધાવી રહ્યો હતો. સરુના ઝાડ જેવી એની સુંદર ઊંચી કાયા હતી. કાશ્મીરી કે ઈરાની સ્ત્રીનું સૂતું સૌંદર્ય એના દેહ પર ઝરકી રહ્યું હતું. એણે અંગ પર કિંમતી મખમલની ઇજાર અને માછલી પટ્ટનની ફૂલબુટ્ટાવાળી સોનેરી છીંટનું કુર્તું પહેર્યું હતું. માથા પર આકાશની રંગેબિરંગી વાદળીશું સપ્તરંગી ઓઢણું ઉડતું હતું. એ ઓઢણા નીચે લાંબો રેશમ જેવો કેશ કલાપ એના પગને ચૂમતો શેષ નાગી છઠાથી પડ્યો હતો. કેશ કલાપના છેડે મોતીનો સુંદર ગુચ્છો ગૂંથેલો હતો. ગૌરમુખ પર કાળા સૂરમાંથી અંજાયેલ અણિયારી આંખો અને જાડી પાપણો કાતિલ કટાર જેવી અસર કરતી હતી. નાના સુંદર ચીબુક પર નાનો સો વાદળી જખમ હતો અને મોટા લાલ ભાલ પર કવિઓને મરવાનું મન થાય તેવી છૂંદણાની ભાત હતી. આવી ઠંડી રાતે અભિસાર કરવા નીકળેલી એ કોઈ અભિસારિકા હતી કે સ્વૈર વિહાર કરવા નીકળેલી કોઈ અધીર યૌના હતી? એનું યૌવન છકી જતું હતું. લીંબુની ફાળ જેવી આંખોમાં જાણે શરાબના હજારો સીસાઓની મસ્તી છલકાતી હતી. હીર અને સોનેરી જીકથી ભરેલી છીટના કુર્તામાંથી દેખાતી ગૌરવર્ણી આંગળીઓ ચંપકકરીઓનું ભાન કરાવતી હતી. ઔરત શેરખા આ સૌંદર્ય રાશિને જોઈ એટલું જ બોલી શક્યો અને લાંબો નિશ્વાસ નાખ્યો. એણે બંદૂક નીચે નમાવી અને ખુશરોજની લગામ છોડી દઈ એની પીઠ પંપારવા લાગ્યો. હા ઔરત, પીછાણી? સામેથી મધુરો અવાજ આવ્યો. ઔરતોને પીછાણવાનું શું કામ? શેરખા સિપાહી બચ્ચો છે. એની રાજશેત્રંજમાં ઔરતને કદી સ્થાન નથી. આ જ નવી શેત્રંજની પીછાણી છે બહાદુર સિપાહી. એક ઔરતે એમાં જગા મેળવવાનો મક્કમ નિર્ણય કર્યો છે. જરા નજીક તો આવ, એકવાર દોસ્ત અને દુશ્મનને તો પૂછાણ. શેરખા ચૂપચાપ ઊભો રહ્યો. એ ન આગળ વધ્યો કે ન પાછળ હટ્યો. એનો આજનો મન સંતાપ ભારે હતો. જિંદગીનો બોજ જાણે એને કચરી નાખવા માંગતો હતો. એ બોજ આજે યમુના રાણીની ગોદમાં બેસીને ઓછો કરવો હતો. એમાં વળી આ નવ તોફાન, અને તે પણ એક નાજુક સ્ત્રી લઈને આવી. વાઘના પંજા સાથે પંજો મિલાવતા એને ડર ન લાગે. સુરાની શમશેર સામે શમશેરના ઘા કરતા એને ભય ન લાગે. પણ એક સુંદરી, એક ઔરત એને માટે મુસીબતનો વિષય હતી. અને મીઠી મુસીબત બનીને આવેલી પેલી સુંદરી પાસે ને પાસે સરકતી આવતી હતી. એકબીજાના શ્વાસ સ્પર્શે તેટલા નજીક તેઓ આવી ગયા. હજી એના પીછાણી? કોણ? લાડુ મલિકા? હા, મારા બાદશાહ. આવનાર સુંદરીએ એકદમ નજીક જઈને કટાક્ષ સાથે કહ્યું. કોણ બાદશાહ? હું? ને શેરખા જોરથી હસ્યો. વધુ ને વધુ નજીક આવી રહેલા એ મીઠા સ્પર્શ સુખને ખારતા કંઈક ઉદાસીનતાથી એણે કહ્યું, પણ મલ્લિકા, તું તો ચુનારગઢ જેવા પ્રસિદ્ધ ગઢની મલ્લિકા છે. શેરખા તો ભોરો સિપાહી છે, એને ભરમાવવામાં તારો ઈરાદો 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 ફક્ત એક, દિલના પ્યારને એકવાર બાદશાહ બનાવવાનો, બાદશાહ બનાવીને એની પ્યારી બેગમ બનાવવાનો એકમાત્ર નિખાલસ ઈરાદો. શબ્દોમાં આતશ હતો, અવાજમાં વ્યાકુળતા હતી. ખુશરોજની મખમલી પીઠ પર ફરી રહેલી, નજીક આવવા માંગતી છતાંય દૂર દૂર રહેતી બંનેની આંગળીઓ જાણે એક નૃત્ય સર્જી રહી હતી. બાદશાહની બેગમ બનવાનો ઈરાદો? ખૂબસૂરત મલ્લિકા, ઈરાની કહેવત છે કે સ્ત્રીના વાળ લાંબા હોય છે પણ બુદ્ધિ ટૂંકી હોય છે. એક મર્દ ઔરતને પ્રેમ કરે, એક ઔરત મર્દને ચાહે એટલા માત્રથી બાદશાહી સાંપડતી નથી. તો ઈશ્કના કવિઓ જેને બાદશાહી કહે છે એની વાત તો નથી કરતી ને. બાકી તો મુલકની બાદશાહી માટે તો જોઈએ વજ્ર જેવા કિલ્લાઓ, જ્વાલામુખી જેવો લશ્કરો, ધનદોલતથી છલ્લાછલ ખજાનો, સાણા વજીરો અને કુશળ ભરોસેદાર સેનાપતિઓ બધુંય હાજર છે. જુવાન સિપાહી, દુનિયાના રાહ વિચિત્ર છે. એક ઔરત જેને ખુદાએ દોલત આપી છે, જોઈએ એટલી સત્તા આપી છે, દીવાના બનાવી શકાય તેટલી ખૂબસૂરતી આપી છે. એ જ્યારે એકલવાયા એકાકી અને નિરાધાર જુવાનની પાછળ, જે જુવાનની પાસે કેળ પર લટકતી તલવાર સિવાય વિશેષ તાકાત નથી અને શરીર પરના ઘરેણા સિવાય વધુ ખજાનો નથી, એની પાછળ પાછળ ચાલી આવે, ન્યોછાવર થવા તૈયાર થાય, એ પણ કોઈ સામાન્ય બીના નથી, કોઈ મહાન ખુદાઈ આદેશક છે. મોહમ્મદ બરી મલ્લિકા, લૈલા અને મજનુનો એ જમાનો ગયો. એનું નાટક ભજવા ચાહતી હો તો એટલી પણ નિરાંત આ શેરખાના નસીબમાં નથી. આજે તો તીર તલવાર ને તાકાત, અરે એ ત્રણેય લઈને તારા પ્રેમની ભિખારણ બની લાડુ મલ્લિકા અહીં આવી છે. એકવાર હા કહે તારી પ્રચંડ ભુજા એની ગરદન આસપાસ નાખી દે, એકવાર ફક્ત એને તારી બનાવી લે, પછી જોઈ લે કે આપણે લૈલા મજનુ નથી, બે પ્રચંડ તાકાતના ભેગા મળેલા સ્વરૂપ છીએ. અશ્વની પીઠ પર ફરતી એની ચંપક કરીઓ જેવી આંગળીઓ શેરખાની આંગળીઓને અડી ગઈ. એ સ્પર્શમાં વિજરી હતી. સિપાહી બચ્ચો ક્ષણવાર એની કંપારી અનુભવી રહ્યો. સુંદરીએ આગળ ચલાવ્યું, ચાલ્યો આવો મારી પાછળ, મારો ચુનારગઢ તારી વિજય પતાકા ફરકાવતા તૈયાર ઊભો છે, મારા વિશ્વાસુ સરદારો તારી કદમ બોશી કરવા તૈયાર છે, લશ્કર તો તારા લલકારની રાહ જુએ છે, એકવાર લાડુ મલ્લિકાના હૃદય સિંહાસન પર ચડી જા, પછી રાજસિંહાસન પર ચડતા વાર નહીં લાગે. મારા ખ્વાબ મોટા છે, ભલે મોટા હોય એ ખ્વાબની પૂજારણ બનીને તો આવી છું. આ નાચી જ મલ્લિકા તારી છાયા બનશે, તને દીકતી રેતીમાં છાંયડો કરશે, જલતા રણના મેદાનમાં એ મીઠી વીરડી બનશે, તારી અનંત તૃષાને બુજાવશે. કારી કપટમય રાત્રિઓમાં તું નિરાતે ઊંઘજે, હું જાગતી પહેરો ભરીશ, તું થાકીશ ત્યારે ગાણા ગાઈશ, તું લડીશ ત્યારે શસ્ત્ર તેજ કરી આપીશ. સુંદરીનો ભરાવદાર સીનો ઊંચો થયો હતો. તારુણ્યની તણાઈ રહેલી અસ્પષ્ટ રેખાઓ સ્પષ્ટ બની હતી. મલ્લિકા, ઈરાન તો કવિઓની માતૃભૂમિ છે અને હું જાણું છું કે ઈરાની સ્ત્રી સ્વયં કવિતારૂપ છે, એનો ચેપ તો નથી લાગ્યો ને? તું જાણે છે આજે જ મગરેબની નમાજ વેરાએ એ આખી હિન્દની ધરતીને જીતવાના શપથ લીધા છે. મોગલ માતને હાંકી કાઢી એક સલ્તનત સ્થાપવાના કસમ ખાધા છે. એ ન બને તો શેરખાની જિંદગીનો કંઈ અર્થ નહીં. આજની ઘડી ઇન્કલાબની છે, મારે ચક્રવર્તી બનવું છે મલ્લિકા. મલ્લિકા ધીરે ધીરે ધ્રુજી રહી હતી. યુવાન શેરખા સ્વસ્થ હતો. સુંદરી સહકાર શોધી રહી હતી. વેલી વૃક્ષને વીંટાય એમ એ શેરખાની ધીરેથી વીંટાઈ રહી હતી. પ્યારા યુવાન, હવે વધુ વાતો પેલી નૌકામાં જઈને કરીશું. મારો ગુલામ ખુશરોજને લઈને આપણને આગળ આવી મળશે. ખુશરોજ? મલ્લિકા, એ તો મારું ચક્રવર્તીનું રત્ન છે. હિન્દની શહેનશાહતનું સ્વપ્ન એની પીઠ પર રચ્યું છે. તું જાણે છે કે આજે મારો જાતભાઈ એકબીજાનું ગરું રહેસતા લેસ પણ અચકાતો નથી. બેવફાઈ, ખૂન, આંસુ અને જહેમતની દુનિયામાં એક મારો જોડીદાર છે. હું જાણું છું એ ચક્રવર્તીનું એક રત્ન છે તો હું બીજું રત્ન છું. હિન્દુ શાસ્ત્રોમાં સ્ત્રી રત્નને પણ ખાસ મહત્વનું લેખ્યું છે. એ મારાથી ક્યાં જાણ્યું છે? શેરખા નિરુત્તર બન્યો. નિરુત્તર બનીને આ ચપર સ્ત્રીને વશ થયો. કેટલાય દિવસો થયા એ ચુનારગઢની આ ચંચર રાણીનો જ મહેમાન હતો. પણ એને ખબર નહોતી કે મહેમાનીને મિજબાની વચ્ચેથી મોહબ્બતનો કોઈ એક છૂપો તાર બંનેને એક સૂત્રે ગૂંથી રહ્યો હતો. જેવો પોતે ઉચ્ચ ખ્યાલાતોનો પૂજારી હતો તેવી જ આ મલ્લિકા હતી. અને એ માટે કેટલાય દિવસોથી પોતે વિધવા બનવા છતાં અનેક રૂપસુંદરને શેરબહાદુરની માગણીઓ આવવા છતાં કોઈને ખાવિંદ તરીકે પસંદ કર્યો નહોતો. અચાનક દરબાર ભટકતો યુવાન શેરખા એનો મહેમાન બન્યો. પરવાનાને સમાલ લાજી ગઈ. એણે એની મોટી આંખોમાં આદર્શની એક દુનિયા ઉલટતી જોઈ. દીન ઈમાનના પાકા આ યુવાનને એણે સુરા કટોરીથી અસ્પર્શ નિહાર્યો. સુંદરીઓના નાજ નખરાથી અલગ નિરખ્યો એ સ્વયં બિસ્મિલ બની ગઈ. થોડી વારમાં શેરખા અને મલ્લિકા પાંખમાં પાંખ ભીડાવી ઉડતા કબૂતર કબૂતરી સા આંખમાં આંખ મિલાવી સ્નેહની સુગંધ વહાવતા ગુલ અને બુલબુલ સા ધીરે ધીરે નૌકા તરફ જઈ રહ્યા હતા. એકવારના કવિતા રસિયા યુવાનના મોંમાંથી અજાણી પંક્તિઓ સરી રહી હતી. જિંદગી હૈ યા કોઈ તૂફાન હૈ હમ તો મરને કે હાથો જી ચલે. આ તો જિંદગી છે કે તૂફાન છે, મૃત્યુના હાથે જ અમે જીવી ગયા. ભૂલાયેલો ભેરુ 3. હૃદયમાં એક છુપ્પું તોફાન અનુભવતા બંને જ્યારે નૌકા ઉપર પહોંચ્યા ત્યારે મધરાત થવા આવી હતી. દક્ષિણનો મેદાની વાયુ ફરફરાટી બોલાવી રહ્યો હતો. નૌકાખંડની બધી બારીઓના પડદા પાડી દેવામાં આવ્યા હતા અને દ્વાર પણ બંધ કરવામાં આવ્યા હતા. નૌકા હંકારવાનો આદેશ આપવામાં આવ્યો અને ઠંડીમાં તૂટ્યા વારીને બેઠેલા ગુલામો થોડી વારમાં ગરમી અનુભવવા લાગ્યા. નૌકાનો મુખ્ય ખંડ ખૂબ હુંફારો હતો. જમીન પર સુંદર કાલીન બિછાવેલી હતી. મધ્યમાં દિવાલને અડેલીને ઈરાની ગાલીચા પર મશરૂ અને કિનખાબના તકિયા મૂકેલા હતા. આ ખંડના સ્તંભ ચાંદીના હતા ને છત ઉપર સુંદર વેલબુટ્ટા ચિત્તરવામાં આવ્યા હતા. છતની મધ્યમાં એક બિલોરી ફાનસ બળતું હતું. સામે જ મોટો અરીસો લટકાવેલો હતો. આ બંનેના પરસ્પર પ્રતિબિંબથી પેદા થતી એક નવી જ રોશની આખા ખંડને અજવાળી રહી હતી. ઇન્સાની નમાજનો વખત થઈ ચૂક્યો હતો. નૌકામાં પ્રવેશીને શેરખાએ સર્વપ્રથમ પવિત્ર નમાજ પઢી લીધી. નમાજ પઢ્યા પછી એનું ગૂંચવાયેલું દિલ કંઈક હળવું થતું લાગ્યું. એણે નવી હિંમતનો સંચાર થતો અનુભવ્યો અને એના અંતઃકરણમાં સ્વાભાવિક જ ઉગી આવ્યું કે મને કોઈ અદ્રશ્ય હાથ દોરી રહ્યો છે. એના ડગુમગુ દિલને સાતાવરી સ્વસ્થ ચિત્તે એ ગાલીચા પર બેઠો. લાડુ મલ્લિકાનો ઉકામાં એક ખૂણામાં લપાયેલા પોતાના પ્યારા ચિત્તાને પાસે ખેંચી એની સાથે રમી રહી હતી. આ રમતમાં મસ્તક પરથી એનું સપ્તરંગી ઓઢણું સરકી ગયું હતું અને રૂપારા ગૌર મુખ પરનો કારો કેશકલાપ ગજબ વરસાવી રહ્યો હતો. નાના સા બે અધર પરનો વાદળી જખમ ગમે તેવા દિલને જખમ કરે તેવો હતો. બારીઓના પડદા જબરજસ્તીથી હટાવીને આવતો ચોર જેવો પવન એની અલકલટો સાથે રમત રમતો હતો. આ અલકલટો સમી કરવા સુંદરીએ એક સુંદર પેરી તારવાળો રૂમાલ બાંધ્યો હતો. શેરખા સ્વસ્થ ચિત્ત હતો. એણે માથેથી પાઘડી કાઢી નાખી હતી. એના ગરદન સુધી પથરાઈ ગયેલા બંકા કેસ સિંહની કેસવારી જેવા સોપતા હતા. મલ્લિકા, તું મને બાદશાહ બનાવીશ? શા માટે નહીં? ચુનારગઢની મલ્લિકાને ત્યાં કઈ વાતની કમી છે? બરાબરની તોપોના ગોરા એ કિલ્લાની એક કાંકરી પણ ખેરવી શકશે નહીં. બરાબર સુંદરી, તું એ શેરમર્દ જુવાનને પીછાણતી નથી. એની તોપોના ગોરાએ આ મુરાદિયાથી આસામ સુધી અને શિયાલકોટથી રણથંભોર સુધી પોતાનું રાજ જમાવ્યું છે. એનું લશ્કર નાનું છે પણ વફાદાર છે. એના બોલ પર ધ્યાન આપનારું છે. ત્યારે મારી પાસે શેરખાએ એક નિરાશાભરી નજર ચારે તરફ ગુમાવી. મારી પાસે કોઈ નથી મલ્લિકા. મારા સુરવીર અફઘાનોને ઈરાની લોકો ગમાર કહે છે અને એ ઉપનામને અમે સાચું કરી દેખાડ્યું છે. આપસની ફૂટ અમને સતાવી રહી છે. અફઘાન આજે કિન્નાખોરી પાછળ ગેલો બન્યો છે. વેર એનો જીવન મંત્ર બન્યો છે. મારો સિપાઈ નોકરીમાંથી સાદી માટે રજા ચાહતો નથી પણ કોઈની ભૂલનો બદલો લેવા ખૂનના બદલે ખૂન માટે રજા માંગે છે. એ મોટા ખ્યાલાતને પસંદ કરતો નથી. એને તો દાંતના બદલે દાંત, આંખના બદલે આંખ, જાનના બદલે જાન જોઈએ. અને આ આપસના ઝઘડાઓમાંથી એ ઊંચો આવે ત્યારે બીજો વિચાર કરે ને. કાબુલ, કંદહાર અને ગીજની હરિરુદ નદી, અમુ દરિયાને પવિત્ર પહાડ, કોહ બાબા, હિન્દુકુશ અફઘાનોના ભાગ્યમાંથી તો આચમ્યા. એની ધરતીને ઈરાનીઓ રો રે, ગજનીઓ રો રે, અરબને બલુચીઓ રો રે, તુર્ક અને મોગલો પીંખે. મારા બાદશાહ, યુવાન દિલેરોને તો ખાખમાંથી ઇમારત સર્જવાની હોય છે. બાબર શેર મર્દ છે તો મારો મહાબલી શેરખાં ક્યાં એનાથી ઓછો ઉતરે તેમ છે. ઇમારત સર્જવાની વાત આમ ન હોય. બિહારની કંગાલ ખેડૂત પ્રજાને મેં સુખી કરી, એમના માપતોલ નક્કી કર્યા, એમને બેહાલ થતી બચાવી તો જમીનદારો ગરજી ઉઠ્યા. બિહારના સુબાઓ મારા જાજભાઈએ જ મને કહેવડાવ્યું કે જમીનદારોને વધુ નારાજ ન કરશો. જાલિમ વરવોના હાથમાં ઘેટા જેવી રાંક પ્રજા રહેસાઈ રહી છે. રૈયત બાદશાહના જુગ જુગના સંબંધની કોઈને પડી નથી. રૈયત ભૂખી અને બેહાલ હશે તો રાજાને શું મળશે એ વાતની જાણે કોઈને પરવા જ નથી. પણ એમ હિંમત હારે ચાલશે? હિંમત હારી ચૂક્યો હોત તો સોનાની મુર્ગી જેવી બરાબર અને હુમાયુની નોકરી ન છોડત. અફઘાનો આખરે તો મારા ભાઈ છે. એ સમજશે કે તેમના ફાયદા માટે મેં ઝંડો ઉઠાવ્યો છે ત્યારે આપોઆપ આવી મળશે. મલ્લિકા, મારા દોસ્ત હેમરાજ કહે છે કે હિન્દુસ્તાન તો આજે ખુલ્લું મેદાન છે. ન રજપૂત, ન ચૌહાણ કે ન લોદી પઠાણ કે ન મોગલનું એ છે, જેની પાસે વીરતા હશે, એક દિલ્હી અને દિલાવરી હશે, તાકાત અને તમન્ના હશે, એ રાજ્ય કરશે. એકવાર મેં મારો બાદશાહનો ઈરાદો જાહેર કર્યો અને એણે કોઈ ઉસ્તાદ ઇલમ આપે એમ મને કહ્યું, શેરખાં, બાબરથી અંજાવવાની જરૂર નથી, એ રાજનીતિ કુશળ જરૂર છે, પણ અહીંની રાજપદ્ધતિનો અજાણ્યો છે. એના મંત્રીઓ અને વજીરો જ રાજ્ય ચલાવે છે. બાદશાહ તો લડાઈઓમાં દીવાનો બન્યો છે. એણે બિચારે કદી એક ગામમાં બે રમજાન મહિના વિતાવ્યા નથી. રાજ્યના ભલા તરફ એનું લક્ષ નથી, માટે રૈયત એને પ્યાર નહીં કરે. ઐક્ય જમાવો, એક દિલ્હી કેરવો અને પછી લશ્કર જમાવો. રજપૂતાઈ રાણા સંઘની સાથે ગઈ. આજે તો અફઘાનોની જેમ રાજપૂતો ખુદગરજી અને ખૂબસૂરતી પાછળ મરી રહ્યા છે. ચાહો તો ગયેલી રાજ્યલક્ષ્મી અફઘાનોને સાંપડવી મુશ્કેલ નથી. લશ્કર પર કાબૂ, રૈયત પર સમાન ભાવ, એ અદલ ઇન્સાફ વર્ષોથી જુલમ સહન કરતી આવેલી હિન્દુસ્તાનની પ્રજા આજે કોઈ શાંતિના ફિરસ્તાનની રાહમાં છે. મલ્લિકા, મારા ઉસ્તાદના ઇલમની વાત તમે કરી, બોલ, હવે તું મને બાદશાહ બનાવીશ? શા માટે નહીં, આવતીકાલે આપણી શાદી થશે અને આવતીકાલે શેરખાં શહેનશાહીના પેગામ છોડશે. ચુનારગઢની મલ્લિકાને ત્યાં કઈ વાતની ખોટ છે? મલ્લિકા ચિત્તાના મોં સાથે પોતાના સુંદર ગાલ ઘસી રહી હતી. ખોટ એક જ બાબતની. કઈ બાબતની? હેમરાજ જેવા વઝીરે આઝમની. હેમરાજ કોણ છે? મેવાતનો એક શ્રેષ્ઠી છે, વાણિયો છે. વાણિયાની ખોટ? ચુનારગઢનો ખજાનો છલ્લો છલ છે, એવા હજાર વાણિયાની તો ચાકરી નોંધી શકે તેમ છે. ના ના, ઓ ભોરી મલ્લિકા, એ વાણિયો એવો નથી, એ તો આગનો તારો છે. એના એક દિમાગમાં હજાર લશ્કરોનું બર છે. એના શબ્દોમાં મર્દાને સજીવન કરે તેવી તાકાત છે. એના બાહુમાં સલ્તાનતોને સરજવાની અને ભાંગવાની અજબ કરામત છે. આજે તો હિન્દુસ્તાનમાં બીજો હેમરાજ નથી. દિલેર શેરખા જેવો જેના પર આફરીન બને એ હેમરાજ કેવો હશે? એક દીનદાર ઈમાનદાર સિપાહી કાફર કોમના એક આદમીના વખાણ કરે એ આદમી ખરેખર અજબ હોવો ઘટે. અજબ મલ્લિકા, અજબો ગજબ. એકવાર તું એને જુએ તો શેરખાને પણ ભૂલી જાય. એક જ હેમરાજ શેરખાની બાંહ પકડે, એનો વઝીરે આઝમ બને તો હિન્દની સલ્તનત અમને નાની પડે. એ કાફર નથી, શેરખાનો સગો ભાઈ છે, એનો લંગોટિયો દોસ્ત છે. શેરખાનો લંગોટિયો દોસ્ત? શેરખાની શાદીમાં એને જરૂર તેડાવીશું. શાદીમાં એ નહીં આવે, જરૂરી કામ સિવાય ઘર છોડતો નથી, અને જરૂર પડતા એ જહન્નમના દરવાજા પણ વિંધી શકે છે. જહન્નમમાં નહીં, જન્નતના દરવાજાએ વિંધશે. હવે ચુનારગઢની મલ્લિકાના મહેલમાં જન્નતની જાહોજલાલી જામશે. આપણી સાદીની શરણાઈ આવતીકાલની શહેનશાહની શરણાઈ બનશે. સુંદરી, એ શરણાઈ તો મારો દોસ્ત જ બજાવી શકે. વર્ષોની યાદ ફરીથી તાજી બને છે. ઘણા વખતથી ભૂલાયેલો દોસ્ત આજ ફરી યાદ આવે છે. મારો હેમરાજ, રાત થોડી જ બાકી છે, આરામ લો, મલ્લિકાએ પોતાની કિંમતી શાલ આપતા કહ્યું. આવી રહેલી વસલની રાતો માટે થોડી વાતો ભલે બાકી રહે. મલ્લિકા હસી. એ હાસ્યમાં અજબ માદકતા હતી. એ માદકતાની અસર થઈ. ઈરાદાનો મજબૂત શેરખા ફરીથી આ ખૂબસૂરત ઔરત પાસે નરમ પડી ગયો. એણે કમરબંધની કટાર અને બંદૂક સિવાય બીજા શસ્ત્રો ઉતારીને અરઘા મૂક્યા. હવા ભીની હતી, હુંફારી ગોદમાં લપાઈ જવાનું મન થાય તેવી હતી. શેરખાએ એકવાર બારીનો પડદો ઊંચો કરીને જોયું. પરોઢના સિતારાઓ ઉગવાની તૈયારીમાં હતા. મલ્લિકા, મારા દોસ્ત હેમરાજને આપણી શાદીમાં જરૂર તેડાવીશું. અરે, આ જમુના ને ગંગા તો અમારા રમતના મેદાન હતા. જતીજી ચોથું. જમુના રાણીના નીરજ બળભાગી હતા. સ્વપ્ન દ્રષ્ટાઓની એ જનેતા હતી. એના નીર જેને છજતા એની મહત્વાકાંક્ષાને કોઈ સીમા કે મર્યાદા ન સ્પર્શી શકતી. અરુણ જ્યારે પૂર્વ દિશાનું પ્રકાશભર્યું દ્વાર હરવે હાથે ઉગાડી રહ્યો હતો ત્યારે જમનાના જળને ઓરંગીને એક જતીજી દિલ્હીના રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. કદાવર એમનો દેહ હતો, વિશાળ એવું ખુલ્લું મસ્તક હતું, એ અડવાણા પગ હતા, શરીર પર કેવળ બે વસ્ત્રો ધારણ કરેલા હતા. માંસલ સ્નાયુઓવાળા હાથમાં એક મોટો વાંસનો દંડો હતો અને બગલમાં ઊનનું રજોહરણ હતું. સ્કંધ પર ઓઢવા અને પાથરવા માટે માત્ર એક સાદી ગરમ કંબલ હતી. લાંબો પ્રવાસ કરીને એ આવતા હતા. એમના પગ ખડતલ હતા, એ ચાલતા કદી ન થાકતા. એ ચાલતા અને જાણે ધરતી ધ્રુજતી. એ મિતભાષી હતા, પ્રિય અને પરિમિત ભાષા બોલતા, અને બોલતા ત્યારે જાણે સ્વયં સરસ્વતીના અવતાર લાગતા. પગપારા પ્રવાસ અને માધુકરીની ભિક્ષા એ એમનું જીવન વ્રત હતું અને એટલે એમણે આર્યવર્તની ભૂમિને પોતાના પાદકમળથી પવિત્ર કરી હતી. ગામ નગરોને પોતાના ક્ષણિક વાસસ્થાન બનાવી ચિર સ્મરણીય બનાવ્યા હતા. હજારોને પોતાના ઉપદેશામૃતથી સિંચ્યા હતા અને આ કારણે જ એમને શહેર, ગામ અને જંગલના કોઈ માર્ગ અપરિચિત નહોતા. ઘેર ઘેરથી માધુરી લેનાર હોવાથી જનતાની આર્થિક અને સામાજિક સ્થિતિથી પૂરા વાકેફ હતા. આર્ય અનાર્ય, હિન્દુ મુસ્લિમ, યૌવન કે શુદ્ર કોઈ એમને અજાણ્યા નહોતા. મરુભૂમિના એ બાસિંદા હતા. અસલ નાગોર કે જ્યાં કરિકારના સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર આચાર્ય પદ સ્વીકાર્યું હતું ત્યાંના એ જતીજી હતા. તસ્તી જુવાની અને ઉચ્છરતી મહત્વાકાંક્ષા પર સંયમ સાધી કામિની અને કાંચનને એમણે તૃણવત લેખ્યા હતા. મોક્ષ એમનો ધ્રુવ તારક હતો અને એ તારકના સાધનરૂપ પોતાના શાસનના જય માટે, જૈન શાસનના જય માટે એમણે જીવન સમર્પ્યું હતું. પંચમહાવ્રતના એ પાલક હતા, શ્રુત જ્ઞાનના એ ઉપાસક હતા. યુગ ધોંસરી પ્રમાણ દ્રષ્ટિ રાખી વસ્તુ ઘાતલ પર વિહરનાર હતા. વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવા રૂપ સમિતિના એ ધારક હતા. મન, વચન અને કાયાને સંયમમાં લેવા રૂપ ગુપ્તિના એ ગોપતા હતા. આઠ પ્રવચન માતાના એ પૂજારી હતા. સંયમી, શુદ્ધતા અને તપનું તેજ તેમના ચહેરા પર ઉગતા ચંદ્રની આભાથી પ્રસરેલું હતું. એમનું ખુલ્લું મસ્તક કોઈ ઉત્તુંગ ગીર શિખરની ભવ્યતાની યાદ આપતું. જૈન સંઘના એ માનનીય હતા. એક વાણિયો અને બીજો શાહ બાદશાહ જેવા દાનવીરો એમના શબ્દ પાછળ અનગર સુવર્ણ ખર્ચવા તૈયાર હતા. સોનાનો મેરુ રચવો એમના માટે દુષ્કર નહોતો, કારણ કે સુવર્ણના સંઘના એ ત્યાગી હતા. અણીમાં, ગરિમા, મહિમા, લધીમાં સિદ્ધિઓના એ સાધક કહેવાતા. કાવ્યકલાપ કરવામાં કુશળ હતા, લક્ષણશાસ્ત્રના એ પારંગત હતા, તર્ક વિતર્ક અને વાદ તત્વમાં એ વિચક્ષણ હતા, અક્ષરશાસ્ત્ર અને આરોગ્યશાસ્ત્રના એ અધિષ્ઠાતા હતા, જ્યોતિષના એ જાણકાર હતા. આવા મહાન જતીજી છેલ્લા કેટલાક વર્ષોથી સંતપ્ત હતા. એમના હૈયે ચેન નહોતું, એમના મનને આરામ નહોતો, એમના મસ્તિષ્કમાં શાંતિ નહોતી. કારણ એક જ, કે જે પોતાના પ્યારા જૈન શાસન પાછળ તેમણે જીવન અર્પણ કર્યું હતું, તે જૈન શાસન આજે ભયમાં હતું. પોતાના આત્મારામ તીર્થંકરોની પૂજનીય પ્રતિમાઓ અત્યારે જોખમમાં હતી. ભવો ભવ તરવાના નાવરૂપ પવિત્ર તીર્થો પર વિનાશનો દૈત્ય ડોરા ફાડીને જોઈ રહ્યો હતો. દેવ વિમાન જેવા સૌરાષ્ટ્રમાં આવેલ શત્રુંજય પર, જીર્ણ દુર્ગના ગિરનાર પર, આબુ તારંગા પર, સમેત શિખર અને બીજા પ્રિય તીર્થો પર ભયંકર વાવંટોર ચઢી આવતો દેખાતા હતા. મહાવીર પ્રભુની પ્યારી સાધુ સંસ્થાને તીર્થ માર્ગને ભરખી જનારા તત્વો સજીવન થતા હતા. કોણ હતા એ અપ્રિય તત્વો? ઇસ્લામીઓ? અમૂર્તિ પૂજક મુસલમાનો? ના, જતીજી ઇતિહાસના જ્ઞાતા હતા. ધર્મ વચ્ચેની જેહાદ તો મહાવીરના કારથી ચાલી આવતી હતી. મજહબી જોશમાં પાગલ બનેલા પછી તે બૌદ્ધ હોય, જૈન હોય, શૈવ હોય, મહાભારત હોય કે વૈષ્ણવ હોય, શક હોય, દૂણ હોય કે મુસલમાન હોય, એકબીજાએ એકબીજાના ધર્મના પ્રતીકોને ઉખેડી નાખવાના પ્રયાસ કર્યા હતા, પણ જતીજીએ એ માટે વ્યથા નહોતી. પોતાનું ઘર પાકું હોય તો પરધર્મીઓને પરદેશીઓ બિચારા શું કરી શકવાના હતા? આર્યવ્રતના સમુદ્રમાં, મોટી પર્વતોમાં, માણેક વૃક્ષોમાં સુવાસિત અગર અને પૃથ્વીમાં સોનું અભરે છલકાતું હતું. જલમાર્ગે અને સ્થળ માર્ગે અબજોનો વેપાર ખેડાતો હતો. ધર્મ, પ્રાણ, ભારતની ત્રણ તરફ સમુદ્રના જર અને એક તરફ નાગાધિરાજ અનંત કારથી ચોકીદાર બનીને પડ્યા હતા. આંધીની જેમ આવનાર અને બગલાની જેમ ચાલ્યો જનાર સિકંદર કે તેનો સેનાપતિ સેલ્યુકસ હિન્દમાંથી શું ખાટી ગયા? સમુદ્ર ફીણ જેવા શક કે હુણે આર્યવ્રતને શું અધૂરું બનાવ્યું? તેઓ કહેતા હતા કે શત્રુ સદાકાર જીવો, એથી અમે સંચિત અને સાવધ રહીએ. મેદાન તો જાગતું સારું, ઘર સલામત તો શત્રુની કોઈ ચિંતા નહીં, પણ આજે ઘરમાં જ ગાબડું પડ્યું હતું. એક શાસનના સેવકોમાં જ ગૃહકલેશ ભભૂકી ઉઠ્યો હતો. પરધર્મીઓ તીર્થોનો નિષેધ કરે તે સહાય હતું, પ્રતિમાઓનું અપમાન કરે તે સ્વાભાવિક હતું, પણ આ તો જૈન શાસનના જ પૂજારીએ, એના જ ઉપાસક સ્વધર્મીઓએ નિરભ્ર ધર્મકાશમાં અકાળે વજ્રપાત કર્યો હતો. તેઓ કહેતા હતા કે ન પ્રતિમા જોઈએ, ન સાધુ ખપે, ન ચાલુ સમાચારી કલ્પે. શાસનના મહત્વના તમામો તમામ સ્તંભો પર જ ગા, શાસનના સેવકો જ સગે હાથે શાસનને આગ ચાંપવા ખડા થયા હતા. અમદાવાદના એક પ્રતિભાશાળી અને લાગવગવાળા સાહે જીન પ્રતિમા અને જીન પૂજાના નિષેધનો પોકાર પાડ્યો હતો. ઇસ્લામીઓની બુદ્ધ પરસ્તીની જેહાદ ચાલુ જ હતી, ત્યાં આ પ્રતિમા નિષેધનો પોકાર પડ્યો. પોકાર પાડનારે શાસ્ત્રોનો આધાર ટાંક્યા, અગમોનો ઉલ્લેખ બતાવ્યા અને સૈકાના કષ્ટથી પ્રતિમા પૂજન ટકાવી રહેલ જનતાના ઉત્સાહ પર કુઠરાઘાત થયો. ભલું થયું ભાંગી જંજાર, હવે તો અશાંતિના નિમિત્ત બનેલા આ તીર્થ ન જોઈએ, ન મંદિર જોઈએ, ન પ્રતિમા કે ન દેવમૂર્તિ જોઈએ. ચિંતા માત્ર છૂટી, ઘરમાં લાગેલી આગ કેમ બુઝાવવી? જતીજી આ વિમાશણમાં હતા ત્યાં એક નહીં પણ અનેક જ્વાલામુખીઓ ફાટ્યા, ઉપરા ઉપરી સમાચારો તેમને સાંપડ્યા. મૂર્તિ નિષેધકોના પંથમાં વિદ્વાનો ભરતા હતા, તેઓએ નવા શાસ્ત્ર, નવા વાદોપવાદ, નવા તર્ક વિતર્ક રચ્યા અને આ વાદ ખૂબ પ્રચારમાં આવ્યો અને આટલાથી જાણે પૂરા ન હોય તેમ એક વરી નવો કડવા નામનો વિદ્વાન પાક્યો. એણે મૂર્તિ પૂજાનો નિષેધ ન કર્યો પણ સાધુ સંસ્થાઓ સામે જ બરવો ઉઠાવ્યો. એણે કહ્યું, વર્તમાન કાળે સાધુઓ છે નહીં, માટે સાધુ ન કરવા, શ્રાવક વેશે સંચરવું અને ઉપદેશ કરવો એનો મત હતો. ઘરને બે બાજુથી આગે ઝડપી લીધું એટલામાં વળી ચાલુ શાસ્ત્ર સમાચારી આચાર ધર્મનો વિરોધ કરતો એક વધુ મત ખડો થયો. હવે તો કોઈ માર્ગ ન રહ્યો, અધૂરામાં પૂરું આ વેરાએ પુષ્ટિમાર્ગ નામના સંપ્રદાયે ગુજરાતમાં પ્રવેશ કર્યો. સંન્યાસી થવાની જરૂર નથી, પ્રભુ ભક્તિ જ ધર્મનું મુખ્ય સ્થાન છે એવો એનો સિદ્ધાંત હતો. જૈન શાસનના અંદરના વિખવાદથી થાકેલા કેટલાક જૈનો ભોગ નૈવેદ્ય ફૂલ હિંડોરા ખાટ અને તેમના રમણીય તત્વજ્ઞાન તરફ આકર્ષાયા. જૈન ધર્મ ચારણીની જેમ ચરાવા લાગ્યો. ધર્મ પ્રાણ જતીજી આટાણે દધીચીનું વ્રત લઈ બેઠા. તેઓ પોતાના અસ્થિથી શાસન રક્ષણ થતું હોય તો તે અર્પણ કરવા તૈયાર હતા પણ સગી આંખે ગિરી શિખરો પરની મંદિર માર દેવ વિમાન સમા મનોહર મંદિરો અને તીર્થધામો ઉપાસકો વિના રઝળતા પ્રવર્તા કલ્પવા તૈયાર નહોતા. જે શાસનમાં શ્રી સિદ્ધસેન દિવાકર મલવાદી શ્રી જીનભદ્રસરી શ્રી હરિભદ્રસુરી શ્રી અભયદેવસુરી અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્ય શ્રી ચંદ્રપ્રભસુરી જેવા સાધુરત્ન પાક્યા એ સાધુરૂપી કલ્પવૃક્ષોનો ઉચ્છેદ સ્વીકારવા કરતા પોતાના જીવનનો સહસ્ત્રવાર ઉચ્છેદ સુકર કલ્પતા હતા. તીર્થંકર ભાખીતને ગણધર રચિત આગમશાસ્ત્ર અપ્રમાણિક ઠરે એના ઊંડા અર્થ થાય તો આ વિદ્વતાનો આ કીર્તિનો શો અર્થ? ધર્મપ્રાણ જતીજીએ સૌને જાગૃત કરવા ઢંઢોરવા માંડ્યા તો સુખશીલ્યા સાધુઓએ ઠંડે પેટે એક જવાબ વાર્યો, જતીજી તમારો પ્રલાપ વ્યર્થ છે, અત્યારે રાજ બીજાનું છે, નકામી માથાકૂટસી. ભગવાન મહાવીરે ભવિષ્ય ભાગતા ગુરુ ગૌતમને કહ્યું છે કે 21,000 વર્ષ સુધી મારું સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાર રૂપ તીર્થ અવિચ્છન રહેશે, માટે નિરાતે પઠન પાઠન કરો, શાંત ચિત્તે સાધુ ધર્મનું પાલન કરો. જૈન શાસન તો સદા જયવંતું જ છે, નક્કામાં આપણા સાધુને વરી ઉધામાં શા? હાય, આ જવાબ પોતાની કર્ણેન્દ્રિયથી સાંભળવા કરતાં પૃથ્વી માર્ગ આપે તો સમાય જવામાં આ શાસન સુભટને ખરેખર સુખ જ લાગત. પુરુષાર્થને પ્રારબ્ધ બંનેના ઉપાસક જૈનોની આ દુર્દશા? જતીજી દિવસો સુધી અશાંત રહ્યા, એમને ઓછું ઓછું આવવા લાગ્યું. જો શાસનને હિંતામાંથી ન બચાવી શકાય તો આ સંયમ ત્યાગ અને તપ સા કામના? પ્રભુનું શાસન હજારો વર્ષ ચાલે પણ આવી નિર્બળતા અને પરાશ્રયીપણાથી ચાલે તો એનો અર્થ શું? એની અસ્મિતાશી, એની વિશેષતાશી? અને આ શાસન સુભટ્ટને યાદ આવ્યા વિક્રમ પ્રતિબોધક સિદ્ધસેન, અશોક પ્રતિબોધક ઉપગુપ્ત, પુષ્પ મિત્ર પ્રતિબોધક પતંજલિ અને સિદ્ધરાજ કુમારપાર પ્રતિબોધક હેમચંદ્ર આચાર્ય, એમની સ્વીકૃત નૃપ પ્રતિબોધની નીતિ તેમને યોગ્ય અને ઉચિત ભાષી. અને શાણ પણ એકલું ન ચાલે, સાથે સત્તા પણ જોઈએ. સત્તા રાજ્ય આશ્રય વિના ધર્મનો વિવિધ રંગી ગુલાબ ન ખીલે. રાજવી ગમે તે ધર્મનો હોય, એને પ્રતિબોધવો, ઉપદેશ આપવો, એન કેન પ્રકારે પોતાનો રાગી બનાવવો અને એ માટે પોતાના વિદ્યા, વૈરાગ્ય કે વ્યક્તિત્વ ખર્ચવા પડે તો ખર્ચવા, પણ રાજ્યાશ્રય હાંસલ કરી ધર્મના ઉદ્ધારને સોરે કરાએ ખીલવવું. જતીજીને નિર્જન વેરાન રણમાં જાણે એક મીઠી વીરડી લાદી ગઈ. અંધારી રાતમાં એકાએક પૂર્ણ ચંદ્રનો ઉદય થયો. માર વિજય સાધવા નીકળેલા જતીજીએ હવે રાજ્ય આશ્રય મેળવવા કમર કસી. આ માટે એમણે રાજકારણમાં ઝુકાવ્યું. દેશ, ધર્મ અને સમાજની સ્થિતિની ઊંડી આવાગહના કરવા માંડી. એમનો જીવન મંત્ર એક જ હતો. એમની સાધના, સહિષ્ણુતા અને વિદ્વતા આ એક જ કાર્ય પાછળ ખર્ચાતી હતી અને તે જૈન શાસનના જય માટે. સાચી સાધનાને સિદ્ધિ વરવી અશક્ય નથી, એ વિજય પામતા ચાલ્યા. કેટલાય સુબાઓને, સામંતોને, સુલતાનોને એમણે પોતાની પ્રતિભા, વિદ્વતા, લાગવગ, ચમત્કારથી જૈન ધર્મ પ્રત્યે સહિષ્ણુ બનાવ્યા. પણ એ તો હજી એમના કાર્યનું પ્રથમ પગથિયું હતું. એમને તો આખા આર્યવ્રત પર જેની હાક વાગતી હોય એવા ચરમબંદી રાજવીને પોતાનો અનુયાયી બનાવવો હતો. સિદ્ધ સેનની જેમ કોઈ વર્તમાનકાલીન મહાવિક્રમને પ્રતિબોધવો હતો અને આ માટે ભારત વર્ષના ભાગ્ય આકાશમાં, દિલ્હી નગરમાં મરુભૂમિના વાવંટોરો વટાવી રાજકીય વાવંટોરોમાં તેઓ પ્રવેશતા હતા. એમની પાસે વીરતિ હતી, એટલે રાજકારણના લપસણા પ્રદેશમાં લપસી પડવાનો એમને લેશ માત્ર ડર ન હતો. એમની પાસે વિદ્યા અને બુદ્ધિ હતી, એટલે રાજસભામાં ઝાંખા પડવાનો સંભવ ન હતો. હૈયામાં હામ હતી અને પાસે દામ ખર્ચે તેવા દાનવીરો હતા. ગંગા જમનાને ખારવાને સોના રૂપાની પાર બાંધવી પડે તો તે માટે એ સમર્થ હતા. એમની જોરી ભિક્ષાની હતી, પણ એમાં દેશોના દેશને ઉદ્ધારવાની શક્તિ હતી. જરૂર હતી ફક્ત રાજ આશ્રયની, અને એ માટે રાજરમતના મહામેદાન સમા દિલ્હીના દરવાજાને તેઓ ઓળંગતા હતા. મહાભારતના ઇન્દ્રપ્રસ્થના ખંડેરોને વિંધીને એ આગળ વધ્યા કે એમની નજર કુતુબ મિનાર પર મંડાઈ ગઈ. જૈન અને હિન્દુ મંદિરોના અવશેષોમાંથી સર્જાયેલો આ કુતુબ મિનાર, જે જતીજીની કલ્પના એકદમ ભપકી ઉઠી. દિલ્હીના આજના મોગલ રાજવીઓને શા માટે નિર્દેશ ન બનાવી શકાય? પણ દિલ્હીના રાજવીઓને મળવું અને સ્વર્ગના રાજવીઓને મળવું સાધુ માટે એક સરખું હતું. છતાં હામ હારે કંઈ ચાલે? શહેર માથે તો કોણ જાણે કેટલાય નવા નવા વંટોર વાયા કરે છે. એ વંટોરોમાં માર્ગ કરવો સહેલ નહોતો, છતાં મુશ્કેલને સહેલ કરવાનું તો તેમનું વ્રત હતું. પહાડોમાં પડભેદીને બહાર નીકળી આવતા નિર્મળ ઝરણાનું દ્રષ્ટાંત તેમણે યાદ કર્યું. આત્મા શું પરમાત્માની ધૂન લગાવનારને શું કઠિન હતું. માલ અસબાબ વગરના, સાધન સામગ્રી વગરના એક હથ્થા નિષ્કિંચન જતીજી આજે દિલ્હીના દરવાજામાં પ્રવેશતા હતા. ઓળખાણમાં એકમાત્ર પરિચય પત્ર હતો. જોધપુર પાસેના મંડવર ગામના એક શ્રેષ્ઠીએ દિલ્હીના એક ઝવેરી પર લખી આપેલો કાગળનો એક નિર્જીવ ટુકડો શું સધાવશે, પણ જતીજીને એવી પરવા નહોતી. એ કાગળની નાવે તરનારા હતા. એમના મસ્તિષ્કમાં અનેક મહાન યોજનાઓ, એમની સ્મૃતિઓ, અનેક રોમાંચક સમાચારો અને એમની ખાલી જોરીમાં જૈન દાનવીરોની અઢળક લક્ષ્મી છલકતી હતી. દિલ્હી નગરના ઉત્તુંગ દરવાજામાં પ્રવેશ કરતા તેમણે ધીરેથી ઉચ્ચાર્યું, જૈન શાસનનો જય હો.